એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વિજયરાય વૈદ્યના પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાંથી એક ઘણો રસપ્રદ લેખ છે, ખરા ઇલ્મી ખરા શૂરા, નરસિંહ અને મીરાણ, એના પર આપણે આજે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, બરાબર.
આપણી મુખ્ય સામગ્રી આ લેખ જ રહેશે અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે વૈદ્યની દ્રષ્ટિએ આ બે મહાન ભક્ત કવિઓ, એમના જીવન અને કવનનું હાર્દ શું છે અને વૈદ્ય એમને ખરા ઇલ્મી અને ખરા શૂરા શા માટે કહે છે એ પણ જોઈશું.
બિલકુલ.
એમના અમુક કાવ્યો માટે તો એવું પણ કહેવાયું છે ને કે જાણે ઇન્સ્પાયર્ડ હોય કોઈક, શું કહેવાય, ત્રીજા નેત્રની પ્રસાદી જેવા.
હા, અને વૈદ્ય જે વાત પર ભાર મૂકે છે ને એ બહુ મહત્વની છે કે આજથી લગભગ 400-500 વર્ષ પહેલા એ જમાનો જેને આપણે ધર્મપરાયણ મધ્યકાળ કહીએ ત્યારે પણ નરસિંહ અને મીરા બંનેને સમાજ સામે, પેલી સ્થાપિત માન્યતાઓ સામે એક રીતે તો સંઘર્ષ કરીને જીવડું પડ્યું.
ખરું.
એમની જે ભક્તિ હતી એ જ એમનો સાચો ઇલ્મ હતો, એટલે કે પરમાત્માનું જ્ઞાન. અને પેલી સમાજની રૂઢિઓ સામે જે એમનો અણનમ અભિલંબ રહ્યો, એમનું ટકી રહેવું, એ જ એમનું સાચું શુરાતન, મતલબ કે વીરતા.
એટલે આ ખાલી ભક્તિની વાત નથી પણ અસાધારણ હિંમતની પણ વાત છે.
ચોક્કસ, ચોક્કસ.
તો ચાલો શરૂઆત કરીએ નરસિંહ મહેતાથી, વૈદ્ય એમના શરૂઆતના જીવન વિશે અને એમના ઇલ્મ તરફના ઝોક વિશે શું કહે છે.
જુઓ, વૈદ્ય જણાવે છે એ મુજબ નરસિંહ મહેતા મૂળ તો જૂનાગઢ પાસે કુંતિયાણા આવેલું ત્યાંના ઠાકોરના કારભારી હતા, કૃષ્ણદાસ મુત્સદ્દી પણ ખરા, એમના એ પૌત્ર.
અચ્છા.
અને વડનગરા નાગર બ્રાહ્મણ હતા. એમનો જન્મ તળાજામાં સંવત 1470 કે કદાચ 71 એની આસપાસ. નાનપણમાં જ માતા પિતા ગુમાવેલા એટલે ઉછેર મોટાભાઈને ત્યાં થયો. હવે એમના કુળમાં આમ તો વિદ્યાનું વાતાવરણ ખરું, પણ નરસિંહનું મન એ ભણવા કરતાં ભક્તિમાં વધારે લાગે. ખાસ કરીને સાધુ સંતોનો સંગ એમને બહુ ગમે અને આ જ કહી શકાય કે એમના ઇલ્મનો પાયો બન્યો.
અને પછી આ જ ભક્તિભાવ એમના જીવનમાં સંઘર્ષનું કારણ પણ બન્યું નહીં, પેલી ભાભીના મહેણાઓની વાત આવે છે.
હા, બરાબર. વૈદ્યના મતે તો એ નરસિંહના જીવનનું એકદમ નિર્ણાયક વળાંક ગણાય. એમના ભાભી નાગરાણી તરીકે પોતાના મોભાનું અભિમાન તો હોય જ.
હા, સ્વાભાવિક છે.
એટલે એમને નરસિંહનો આ ભક્તિભાવ અને સંસારની બાબતોમાં ઉદાસીનતા એ સહેન ન થઈ, એમણે મેણું માર્યું અને નરસિંહનું આત્મગૌરવ ગવાયું એટલે એમણે ઘર છોડી દીધું. આ ઘટના જ બતાવે છે કે એમનો જે આંતરિક ઝોક હતો એ કેટલો પ્રબળ હતો. દુનિયાદારી કરતા ભગવાન સાથેનો સંબંધ એમના માટે વધુ મહત્વનો હતો.
ઘર છોડ્યા પછી જે પરિવર્તન આવ્યું એમનામાં એ વાત પણ રસપ્રદ છે. કહેવાય છે કે શિવજીની કૃપાથી એમને જે અનુભવ થયો એણે જાણે જીવન બદલી નાખ્યું.
બિલકુલ. વૈદ્ય એ લોકવાયકાનો ઉલ્લેખ કરે છે કે શિવજીની કૃપા થઈ એમને વૈકુંઠમાં રાસલીલાના દર્શન થયા અને એમણે નક્કી કર્યું કે હવે જીવનભર હરિના ગુણ જ ગાવા.
વાહ.
એટલે જ્યારે પાછા આવ્યા ત્યારે જાણે નવા જ નરસિંહ હતા. પણ પછી ખરી કસોટી શરૂ થઈ, સંસારમાં એમની કસોટીઓ વધી ગઈ.
હા, એ કઈ કઈ કસોટીઓ?
પિતાનું શ્રાદ્ધ કરવાનો પ્રસંગ હોય, દીકરા શામળશાના વિવાહનો પ્રસંગ હોય, કુંવરબાઈનું મામેરું કરવાનું હોય, પેલી શામળશા શેઠ તરીકે ભગવાને સ્વીકારેલી હુંડી હોય, કે પછી રાજા માંડલિક સામે હાર પહેરાવવાનો પ્રસંગ.
હા હા, એ બધા પ્રસંગો જાણીતા છે.
આ બધી ઘટનાઓ એક રીતે જુઓ તો એમની ભક્તિની અને ભગવાન સાથેના એમના અતૂટ સંબંધની પરીક્ષા હતી.
અને આ જ કસોટીઓ જ એમનું શુરાતન બતાવે છે એવું વૈદ્યનું માનવું છે.
ચોક્કસપણે. ભગવાન સાથેનો આવો સીધો સંબંધ, આવું તાદાત્મ્ય એ દુનિયાદારીના ડહાપણમાં રચ્યા પચ્યા રહેતા લોકોથી, સમાજથી, એમના જ્ઞાતિજનોથી સહન ન થયું.
બરાબર.
પરિણામે વૈદ્ય નોંધે છે એમ એમને ઘણો ઉપહાસ સહન કરવો પડ્યો, વિરોધ થયો, એટલું જ નહીં કારાવાસ પણ ભોગવવો પડ્યો.
અરે બાપરે.
સમાજની વિરુદ્ધ જઈને પોતાના ભક્તિના માર્ગ પર આમ અડગ રહેવું એ જ તો એમનું શુરાતન હતું. આ સંઘર્ષોમાંથી પસાર થઈને જ વૈદ્યના શબ્દોમાં કહીએ તો એ કથિરમાંથી કંચન બન્યા. અને આ જ ઊંડા તીવ્ર અનુભવોમાંથી એમની પેલી અમર કવિતા જન્મી, જેણે ગુજરાતી ભાષાને કેવી રચનાઓ આપી. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું અને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.
ખરેખર અદ્ભુત રચનાઓ. પણ અહીં વૈદ્ય એક બીજો રસપ્રદ મુદ્દો ઉઠાવે છે કે નરસિંહ પોતે પોતાને કવિ માનતા હતા કે નહીં. જો એમને ખબર પડત કે ભવિષ્યમાં લોકો એમને આદિકવિ કહેશે તો એમની પ્રતિક્રિયા શું હોત?
હા, વૈદ્ય એવી કલ્પના કરે છે કે કદાચ નરસિંહ હસી પડ્યા હોત, કહેત કે અરે ભાઈ, આ તો અપભ્રષ્ટ ગીરા છે, આપણી દેશી ભાષા છે, સાચું કાવ્ય તો સંસ્કૃતમાં લખાય, જયદેવ જેવા કવિઓનું.
હું તો ખાલી ભગત માણસ છું, પ્રભુએ જેવો અનુભવ કરાવ્યો એવું મારી કાલી ઘેલી વાણીમાં ગાળ્યું છે. જેને મોક્ષની પણ દરકાર નથી એને વળી કવિપદનું શું કામ?
આ વૈદ્યની કલ્પના છે, પણ એનાથી નરસિંહની જે નિસ્પૃહતા છે, એમની ભક્તિની જે અનન્યતા છે, એ છતી થાય છે.
પણ વૈદ્ય પાછા ભારપૂર્વક કહે છે કે ભલે નરસિંહ પોતાને કવિ ના માને, પણ આપણા માટે, ગુજરાતી સાહિત્ય માટે તો એ આદિ કવિ જ છે. આનું કારણ શું આપે છે વૈદ્ય?
કારણ એ છે, વૈદ્યના વિશ્લેષણ મુજબ, કે જો આપણે રસની દ્રષ્ટિએ જોઈએ, એટલે કે કાવ્યનો જે આનંદ છે એ દ્રષ્ટિએ જોઈએ, તો ઉત્તમ કક્ષાની કવિતા, જે ચિત્તને આનંદ આપે એવી કવિતા ગુજરાતી ભાષામાં પહેલીવાર અને આટલા મોટા પ્રમાણમાં નરસિંહના હાથે જ આપણને મળી.
અચ્છા.
ભક્તિ ચોક્કસપણે પ્રેરણા હતી, એમાં કોઈ શંકા નથી, પણ એમની અભિવ્યક્તિનું માધ્યમ શુદ્ધ કવિતા હતું. એમની જે ભક્તિમય તન્મયતા હતી ને, એ એમની સૌંદર્ય દૃષ્ટિને પણ એવી રીતે ખોલી આપે છે કે એમના શબ્દચિત્રો ભક્ત હોય કે સામાન્ય માણસ, બંનેને સ્પર્શી જાય. સુરેશ દીક્ષિતના મતને ટાંકીને વૈદ્ય કહે છે કે નરસિંહમાં કલ્પનાશક્તિ કરતાં પણ મનના ચક્ષુથી દ્રશ્ય જોવાની અને એને પછી ઝીણવટપૂર્વક વર્ણવવાની શક્તિ ગજબની હતી. પેલું મોહિની રૂપનું વર્ણન છે ને,
હા, કોઈ સુંદરીનું વદન નિહાળો રે,
બસ એ જ, એ આનું ઉત્તમ ઉદાહરણ છે. અને હા, ગુજરાતીમાં છૂટા પદ સ્વરૂપનો આટલો બહોળો ઉપયોગ કરનાર પણ એ પહેલા હતા.
એમની કવિતામાં જે દૃશ્યો રચાય છે, ખાસ કરીને રાસલીલાના, એ તો ખરેખર અદ્ભુત છે. યમુનાનો કિનારો, શરદ પૂનમની રાત, વાંસળીનો સૂર, ગોપીઓ ભેગી મળે, કૃષ્ણ રાધા હોય અને પછી હજારો કૃષ્ણ બનીને દરેક ગોપી સાથે રાસ રમે, જેણે નજર સામે જ બધું દેખાય.
બરાબર. અને એ ખાલી રાસલીલા પૂરતું જ નથી, કૃષ્ણ આવે ત્યારે એમના સ્વાગત માટે જે શણગાર થાય, ફૂલ, કંકુ, કેસર, આરતી, પાનના બીડા, એનું વર્ણન હોય, કે પછી પેલું સાંભળ રે તું સજની મોરી જેવું એકદમ ઉર્મી ગીત હોય.
હા,
એમની કાવ્યાત્મકતા અને રસિકતા બધે જ દેખાય છે. એટલું જ નહીં, પેલું બાળા રે વર્ણી પાલખી જેવું પદ જુઓ, માનવની અંતિમ યાત્રા જેવી ગંભીર ઘટનાને લગ્નની પરિભાષામાં વર્ણવી દીધી. કેવી અનોખી દ્રષ્ટિ!
સાચી વાત છે. હવે એમની મુખ્ય રચનાઓ કઈ ગણાય અને એ આપણા સુધી પહોંચી કઈ રીતે, આ પણ એક મહત્વનો મુદ્દો છે ને?
હા, છે જ. વૈદ્યના મતે હારમાળા અને શામળશાનો વિવાહ જેવી રચનાઓ પ્રમાણમાં વધુ આત્મચરિત્રાત્મક છે, એટલે કે એમના જીવનના પ્રસંગો પર આધારિત છે. એમાં પુનરાવર્તન પણ ઓછું જોવા મળે છે. પણ એમની મોટાભાગની રચનાઓ તો પદસમુચ્ચય રૂપે મળે છે, એટલે કે છૂટા છૂટા પદોનો સંગ્રહ. આ પદો મોટે ભાગે શ્રીમદ ભાગવતમાંથી, જયદેવના ગીત ગોવિંદમાંથી, અથવા તો એ સમયના જે લોકપ્રિય ફાગુ કાવ્યો હતા એમાંથી પ્રેરણા લઈને રચાયા હોય એવું લાગે છે.
અને આટલા બધા પદો, એનો પ્રસાર કેવી રીતે થયો હશે? લેખિત સ્વરૂપ તો કદાચ બહુ મોડું આવ્યું હશે.
બરાબર. વૈદ્ય આ મુદ્દો પણ સરસ રીતે ઉઠાવે છે કે આ પદો મુખ્યત્વે તો મૌખિક પરંપરાથી જ સચવાયા અને ફેલાયા. નરસિંહ ગાતા જાય અને એમના શિષ્યો કે અનુયાયીઓ હોય ને, જેમ કે વિષ્ણુરામ, કહાનદાસ, માનબાઈ, સુરસેના.
અચ્છા, એ લોકો કંઠસ્થ કરી લેતા હશે.
હા, એ લોકો કંઠસ્થ કરીને પછી લોકોમાં ગાતા ફરે. એના લીધે પેઢી દર પેઢી આ પદો ગવાતા રહ્યા, પણ લાંબા સમય સુધી લખાયા નહીં. આનું પરિણામ શું આવ્યું?
શું આવ્યું?
કે સમય જતાં ભાષા બદલાતી ગઈ, ગાનારની યાદશક્તિ કે સમજણ પ્રમાણે થોડો ફેરફાર પણ થતો ગયો. એટલે આજે એમનું મૂળ સ્વરૂપ કેવું હશે એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે. આજે આપણને જે પાઠ મળે છે ને, એ સદીઓની આ મૌખિક યાત્રાનું જ પરિણામ છે.
આ સમજવા જેવી વાત છે. શું એમણે લાંબી કથાવાળી રચનાઓ, જેને આપણે આખ્યાન કહી શકીએ, એવી પણ કોઈ કૃતિઓ રચી છે?
હા, વૈદ્ય ત્રણ કાવ્યોને આખ્યાન જેવા ગણાવે છે. સુદામાચરિત્ર, ગોવિંદગમન અને સુરત સંગ્રામ. આખ્યાન એટલે મૂળચો કથા કાવ્ય જ.
હા,
કેમ? ધ્રુવના મતને ટાંકીને વૈદ્ય કહે છે કે કવિતાના ગુણની દ્રષ્ટિએ જોઈએ તો આ ક્રમ યોગ્ય લાગે છે. સુદામા ચરિત્ર, પછી ગોવિંદગમન અને પછી સુરત સંગ્રામ.
અચ્છા, એમાં શું છે મુખ્યત્વે?
સુરત સંગ્રામમાં રાધા અને ગોપીઓનો કૃષ્ણ સાથેનો પેલો પ્રેમભર્યો સંવાદ અને થોડો કલહ એ છે. એમાં શૃંગાર, થોડું વિસ્મય અને હાસ્ય પણ છે. ગોવિંદગમન કૃષ્ણના મથુરા જવાના પ્રસંગનું વર્ણન છે, જે ભક્તિ અને કરુણરસથી ભરપૂર છે. કદાચ નરસિંહની વૃદ્ધાવસ્થાની રચના હોય.
અને સુદામા ચરિત્ર,
એ તો બહુ જ લોકપ્રિય છે.
આ સૌથી વધુ લોકપ્રિય છે. એ મિત્રતા અને શાંત ભક્તિભાવથી છલછલ છે.
આ મુખ્ય રચનાઓ સિવાય વૈદ્ય બીજા કયા કાર્યોનો ઉલ્લેખ કરે છે જે નરસિંહની કવિ તરીકેની પ્રતિભા દર્શાવે? વૈદ્ય ચાતુરી છત્રીસી, શૃંગાર માળા, રાસ સહસ્રપદી જેવી રચનાઓનો ઉલ્લેખ કરે છે. પછી વસંત અને હિંડોળાના પદો છે, અને જ્ઞાન ભક્તિના તો અસંખ્ય પદો છે. આ બધામાં પેલી કૃષ્ણ પ્રેમમાં ઘેલી બનેલી ગોપીના ભાવો છે, પ્રભુ સાથેનો પેલો અનન્ય અતૂટ પ્રેમ છે, અને છેલ્લે પેલી મીઠી મૂંઝવણ પણ છે.
કઈ મીઠી મૂંઝવણ?
તારી કેમ પૂજા કરું શ્રી કૃષ્ણ, કરુણાનિધિ અકલ આનંદ કલ્યો ન જાય. મતલબ કે પરમાત્મા એટલા વિશાળ છે કે ભક્તને એમની પૂજા કઈ રીતે કરવી એ જ સમજાતું નથી. એ વિસ્મય અને સમર્પણનો ભાવ. એમની કવિતા ખરેખર ભાવો અને રસોની એક આખી દુનિયા છે.
નરસિંહના જીવન અને કવનની આ સફર ખરેખર અદ્ભુત રહી. હવે નરસિંહના જીવનમાં ભક્તિ અને સંઘર્ષનું જે ચિત્ર વૈધ દોરે છે, એવું જ કંઈક અનોખું પણ એટલું જ તીવ્ર ચિત્ર મીરાબાઈને જીવનમાં પણ જોવા મળે છે, ખરું ને?
હા, બિલકુલ.
મીરાબાઈ વિશે વૈદ્યનું વિશ્લેષણ શું કહે છે?
હા, મીરાબાઈનું વ્યક્તિત્વ અને એમની કથા પણ એટલી જ વિશિષ્ટ છે. વૈદ્ય તો મીરાને મધ્યકાલીન ભારતની એક અમૂલક ભેટ કહે છે.
અમૂલક ભેટ?
હા. તમે વિચારો, એક રાજકુમારી, મેવાડના મહારાણા સાંગાના પુત્રવધુ, અને છતાં એવી કવયત્રી જે ઘાયલ કી ગત ઘાયલ જાણે એવા ઊંડા અંગત દર્દ અને પ્રભુપ્રેમની દિવાનગીથી ગાય. આ વાત જ સાહિત્યના ઇતિહાસમાં અદ્વિતીય છે.
એમના જીવનના સંઘર્ષો નરસિંહ કરતા જુદા હતા, પણ તીવ્રતા ઓછી નહોતી? નહીં,
જરાય નહીં. બિલકુલ. એમના દાદા રાવ દુદાજી ભક્ત હતા, એટલે સંસ્કાર તો મળ્યા હતા, પણ સાસરિયું, ખાસ કરીને પતિ ભોજરાજ ગુજરી ગયા પછી જે દિયર વિક્રમસિંહ ગાદીએ આવ્યા, એ લોકો સત્તા અને સંસારના ભોગવિલાસમાં માનનારા. હવે મીરાનો કૃષ્ણ પ્રેમ, એમનું સાધુ સંતો સાથે ભળવું, નાચવું, ગાવું, આ બધું રાજપરિવારની પ્રતિષ્ઠાની વિરુદ્ધ ગણાતું હતું.
હા, એ સમયે તો એવું જ હોય.
એમના સાસુએ પણ કુળદેવીને નમ્માલી ના પાડી, એટલે મીરા માટે અલગ રહેવાની વ્યવસ્થા, ન્યારુધામ, કરાવી દીધું હતું. આવા વિષમ સંજોગોમાં વૈદ્ય નોંધે છે એમ ખાલી નણંદ ઉદાબાઈનો થોડો ટેકો મળેલો. આ જે પારિવારિક અને સામાજિક દબાણ હતું ને, એ જ એમના શુરાતનની કસોટી હતી.
અને ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો એમના પદો ગુજરાત અને રાજસ્થાન બંને જગ્યાએ ખૂબ લોકપ્રિય છે.
હા, એનું કારણ એ છે કે એમના સમયમાં, એટલે કે લગભગ ઈસવીસન 1499થી 1547ની આસપાસ, ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ભાષાનો ભેદ આજ જેટલો સ્પષ્ટ નહોતો. એ ભાષાને જૂની પશ્ચિમ રાજસ્થાની કહો કે જૂની ગુજરાતી કહો.
અચ્છા,
એટલે એમના પદો મૂળ કઈ ભાષામાં રચાયા એ કહેવું અઘરું છે. પણ તે આજે બંને પ્રદેશોની આધુનિક ભાષાઓમાં લોકોના કંઠે ભજનિકો દ્વારા જીવંત રહ્યા છે. અને એમનું જીવન પણ ક્યાં એક જગ્યાએ સ્થિર રહ્યું? ચિત્તોડ છોડ્યું, મેળતા ગયા, ત્યાંથી વૃંદાવન, અને છેલ્લે દ્વારકામાં જીવનના છેલ્લા વર્ષો ગાળ્યા.
વૈદ્ય, અહીં આનંદ શંકર ધ્રુવના શબ્દોને ટાંકીને મીરાના વ્યક્તિત્વના બે પાસા ઉજાગર કરે છે, અબલાપણું અને વીરપણું. આનો શું મતલબ થાય?
વૈદ્ય સમજાવે છે કે મીરાનું અબલાપણું એટલે શું. એ એમની પરમાત્મા પ્રત્યેની પ્રેમભક્તિની જે તીવ્રતા હતી અને એના કારણે જે વ્યવસ્થા અનુભવાતી હતી એમાં હતું. એ પ્રેમ એટલો બધો હતો કે એના વગર રહી જ ન શકે. એમની આડે આવતી સામાજિક બેડીઓ, કૌટુંબિક બંધનો, લોકલાજ, સગા સંબંધીઓની પરવા કર્યા વિના એ બધું તોડી નાખવાની હિંમતમાં.
વાહ.
જેમનું મન મોહન શું લાગી રહ્યું હતું એના માટે એમણે બધું જ છોડી દીધું અને વીર અને મિલનના અનુભવોને પોતાના પદોમાં ગાયા.
અને આ વીરતાની પરાકાષ્ઠા એટલે પેલો ઝેરનો પ્યાલો અમૃત ગણીને પી જવાની ઘટના નહીં?
ચોક્કસ, એ પ્રસંગ તો એમના અતૂટ સમર્પણ અને નિર્ભયતાનું પ્રતીક જ છે. એ ઝેર પીધા પછી પણ એમના મુખેથી જે શબ્દો નીકળ્યા, વૈદ્ય જેને ટાંકે છે હવે હું તો બળ ભાગી રે, એ બતાવે છે કે પ્રભુ પરની શ્રદ્ધા સામે એમને મોતનો પણ ડર નહોતો. આ જ એમનું સાચું સુરાતન છે જેણે એમને ભક્ત કવયત્રી તરીકે અમર બનાવી દીધા.
નરસિંહની જેમ મીરાના પદોમાં પણ ભાવની તીવ્રતા તો છે જ, પણ વૈદ્ય ખાસ વાત નોંધે છે કે એમના પદોમાં વિરહની વેદના જાણે વધારે જોવા મળે છે. જેમ કે પેલું પદ, સેજલ લડી તો મુને સુની રે લાગે, રડતા તો રજની જાય રે, શું આ ખાલી શૃંગાર રસનું વર્ણન ગણાય?
ના ના, વૈદ્ય એ સ્પષ્ટ કરે છે કે આવા પદોમાં ક્યારેક વિપ્રલંભ શૃંગાર એટલે કે વિરહના શૃંગારની ઝલક દેખાય, પણ એને સામાન્ય લૌકિક શૃંગાર સમજવાની ભૂલ ન કરવી જોઈએ. વૈદ્ય ભારપૂર્વક કહે છે કે એક બે આવા સૂચનો સિવાય મીરાના પદો મુખ્યત્વે તો ભાવની નિર્મળતા, કોમળતા અને ભાષાની અદ્ભુત સ્વાભાવિકતા અને સરળતાથી ભરેલા છે. એમાં જે વિરહ દેખાય છે એ પ્રિયતમ પરમાત્માને મળવાની આત્માની તીવ્ર ઝંખના છે, સામાન્ય સંસારી પ્રેમનો વિરહ નથી એ.
પણ અહીં વૈદ્ય એક ઊંડો સવાલ પૂછે છે, શા માટે મીરાએ મિલનના આનંદ કરતા વિરહની વેદના વધુ ગાય? કેમ એમના પદોમાં પ્રેમ કટારીના કારી ઘાવની વાત વારંવાર આવે છે? બધું છોડી દીધા પછી પણ અબ મોહે ક્યો તલસાઓ પ્રભુજી, એવું પૂછવાનું કેમ રહ્યું?
હા બરાબર.
અને પ્રભુના દર્શનના ગીતો, મુખડું મેં જોયો તારો, સર્વ થયું મારું જેવા પદો પ્રમાણમાં ઓછા કેમ મળે છે?
જુઓ, વૈદ્ય આના કેટલાક સંભવિત કારણો વિચારે છે. એક તો એમના જીવનની જે બાહ્ય મુશ્કેલીઓ હતી, સાસરિયાનો ત્રાસ,
હા,
એના કારણે એમની ભક્તિમાં સતત વિક્ષેપ પડતો રહ્યો હોય અને એમને હંમેશા પ્રભુથી વિખૂટા પડી જવાનો ડર રહેતો હોય એવું બની શકે. પણ એનાથી પણ ઊંડું કારણ કદાચ ભક્તહૃદયની એક વિશિષ્ટ મનોદશા છે.
એ કઈ રીતે?
વૈદ સમજાવવાનું પ્રયત્ન કરે છે કે જેમ જેમ ભક્ત ભગવાનના પ્રેમરસનો અનુભવ કરે છે ને, તેમ તેમ એની તરસ ઘટવાને બદલે વધતી જાય છે.
અચ્છા.
મીરાએ જે દિવ્ય અનુભવો કર્યા, જેને એ અનહદ કા ઝનકાર, રોમ રોમ રંગસાર, બરસત રંગ અપાર જેવા શબ્દોથી વર્ણવે છે, એ એટલા અલૌકિક અને અવર્ણનીય હતા જેને વૈદ અનિર્વાચ્ય કહે છે.
એટલે કે શબ્દોમાં વર્ણવી ન શકાય એવા?
બરાબર. એ એવા હતા કે એને પૂરેપૂરા શબ્દોમાં વ્યક્ત કરવા કદાચ શક્ય જ નહોતું.
એટલે જે અનુભવાયું એ એટલું મહાન હતું કે એને ફરી પામવાની ઝંખના, એ વિરહ શબ્દોમાં વધુ સારી રીતે વ્યક્ત થઈ શક્યો.
સંભવતઃ એમ જ. એ દિવ્ય મિલનના અનુભવને ફરીથી પામવાની જે તીવ્ર વ્યાકુળતા હતી, જે તલસાટ હતો, એ જ એમના વિરહના પદોમાં આટલી સુંદર રીતે મૂર્તિમંત થયો. અને આ પદો જ વૈદ્યના મતે ગુજરાતી સાહિત્યના કેટલાક મધુરતમ અને ભાવસભર ઉર્મિગીતો બન્યા. એ વિરહમાં પણ એક જાતનો આનંદ અને સમર્પણ છલકે છે.
તો વિજયરાય વૈદ્યના આ વિશ્લેષણ દ્વારા આપણે નરસિંહ અને મીરાને ખાલી ભક્ત કવિ તરીકે જ નહીં, પણ એમની ભક્તિ થકી જ્ઞાન એટલે કે ઇલ્મ પામેલા અને સમાજની રૂઢિઓ સામે અડગ રહેવાની હિંમત એટલે કે શુરાતન દાખવનારા મહાન વ્યક્તિત્વ તરીકે પણ ઓળખી શકીએ છે. ખરું ને?
બિલકુલ.
એમની અંગત કસોટીઓ, એમના સંઘર્ષો અને ઊંડા આધ્યાત્મિક અનુભવોમાંથી જે કવિતા જન્મી, એ ખરેખર ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે અમૂલ્ય વારસો છે.
ચોક્કસ.
એમની કવિતા ખાલી ધાર્મિક અભિવ્યક્તિ નથી, એમાં ઊંડા માનવીય સંવેદનો છે, સામાજિક પડકારો સામે ઝઝૂમવાની વાત છે અને પોતાના સત્ય માટેના સંઘર્ષનું પ્રતિબિંબ પણ છે. એટલે જ તો 500 વર્ષ પછી પણ એ આપણને સ્પર્શે છે. અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીએ. નરસિંહ અને મીરાનો આ ભક્તિનો માર્ગ, જે ખૂબ જ અંગત હતો, તીવ્ર હતો અને ઘણીવાર સામાજિક રીતે પીડાદાયક પણ રહ્યો, એ આજના સમયમાં આપણી શ્રદ્ધા વિશેની, કલાસર્જન વિશેની અને સામાજિક પ્રતિકાર વિશેની સમજને કઈ રીતે નવી દ્રષ્ટિ આપી શકે અથવા તો પડકારી શકે?
હા, આ પ્રશ્ન પર વિચારવા જેવો છે, કારણ કે એમના જીવન અને કવનમાં જે સંદેશા છે એ આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.